एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने स्वागत छे आपनुं। આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં બહુ ચર્ચા જગાવી છે, વિલ સ્મિથની આત્મકથા વિલ। હવે આ નામ તો લગભગ બધા જ ઓળખીએ છે, પણ આ પુસ્તક એવું કહેવાય છે કે એમના જાણીતા ચહેરા પાછળની ઘણી અજાણી વાતો સામે લાવે છે।
બિલકુલ સાચી વાત। વિલ સ્મિથ એટલે એમ કહી શકાય કે ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટના એક મહાકાય સિતારા। શરૂઆત કરી ગ્રેમી એવોર્ડ વિજેતા રેપર તરીકે, પછી પેલો આઇકોનિક ટીવી શો ધ ફ્રેશ પ્રિન્સ ઓફ બેલેર, અને પછી તો હોલિવૂડના સૌથી મોટા, સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સમાંના એક બની ગયા।
હા, પેલી ઇન્ડિપેન્ડન્સ ડે, મેન ઇન બ્લેક,
અલી, પરસ્યુટ ઓફ હેપીનેસ, લિસ્ટ બહુ લાંબુ છે। એમની પહોંચ, એમનો પ્રભાવ એ ખરેખર અભૂતપૂર્વ રહ્યો છે।
પણ મને લાગે છે કે આ પુસ્તકની જે ખાસ વાત છે ને એ છે કે તે ખાલી એમની સફળતાની જ વાત નથી કરતી, એ તો એક જાડા અરીસો છે જે બતાવે છે કે પેલી ઝગમગતી પ્રસિદ્ધિ, અપાર સંપત્તિ, એની પાછળ પણ કેટલો ઊંડો આંતરિક સંઘર્ષ હોઈ શકે છે, કેટલો ડર, કેટલી અસલામતી છુપાયેલી હોઈ શકે।
ચોક્કસ, આ પુસ્તક વિલ સ્મિથની ભયથી શરૂ થઈને પ્રામાણિકતા સુધી પહોંચવાની એક આખી આંતરિક યાત્રા છે એમ કહી શકાય।
અને એ પણ નોંધવું રહ્યું કે તેમણે આ પુસ્તક માર્ક મેન્સન સાથે મળીને લખ્યું છે।
હા, એ બહુ મહત્વનું છે। માર્ક મેન્સન, જેઓ પેલી ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ અ ફક જેવી બેસ્ટસેલર બુક માટે જાણીતા છે, એટલે આ સહલેખન જ પુસ્તકને એકદમ અલગ, એક કાચી ધાર આપે છે। આ કોઈ પોલિશ્ડ ચમકતી સેલિબ્રિટી ગાથા નથી,
ના, બિલકુલ નહીં,
પણ એકદમ નિખાલસ અને ઘણી વાર તો અસ્વસ્થ કરી દે તેવી મનોવૈજ્ઞાનિક ખોજ છે। વિલ સ્મિથે ખરેખર પોતાની જાતને ઉઘાડી પાડી છે, પોતાના ડર, નબળાઈઓ, ભૂલો, એના વિશે અત્યંત પ્રામાણિકતાથી વાત કરી છે।
તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ। એમના શરૂઆતના વર્ષો, એમના ઘડતરના વર્ષોથી પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં બાળપણ વીત્યું ખરું ને, એમના જીવન પર સૌથી મોટો પ્રભાવ કોનો હતો?
નિશંકપણે એમના પિતા વિલાર્ડ કેરોલ સ્મિથ સિનિયર, જેમને તેઓ પ્રેમ અને ડર બંને ભાવથી ડેડીઓ કહેતા। ડેડીઓ એક બહુ જટિલ વ્યક્તિત્વ હતા। એક બાજુ એરફોર્સ વેટરન, એકદમ શિસ્તબદ્ધ, મહેનતુ, અને વિલના મતે તો ખૂબ બુદ્ધિશાળી પણ।
હા, એમણે જ પેલી વર્ક એથિક શીખવી,
બરાબર, કામ પ્રત્યેની નિષ્ઠાના બીજ એમણે જ રોપ્યા। પણ બીજી તરફ તેઓ અત્યંત ગુસ્સાવાળા, હિંસક અને દારૂના વ્યસની પણ હતા, એટલે એમનું ઘર એ પ્રેમ અને ભયનું એક અજીબ મિશ્રણ હતું।
અને આ ભયનો એક ખૂબ જ ઘેરો અનુભવ એમના બાળપણનો મુખ્ય આઘાત બની ગયો નહીં, પેલી 9 વર્ષની ઉંમરની ઘટના।
હા, એ ઘટના તો વિલના મન પર કાયમ માટે છપાઈ ગઈ। એમણે 9 વર્ષની ઉંમરે પોતાના પિતાને એમની માતા પર અત્યંત ક્રૂરતાથી હુમલો કરતા જોયા, અને એ પોતે ત્યાં હાજર હતા, પણ ડરના માર્યા કશું કરી ન શક્યા, પોતાની માને બચાવી ન શક્યા। જે નિષ્ક્રિયતા અને લાચારીની લાગણી હતી ને, એણે એમના મનમાં ઊંડો અપરાધ ભાવ જન્માવ્યો અને પોતાની જાત માટે એક લેબલ બનાવી દીધું, ડરપોક, અને પછી આખી જિંદગી આ ડરપોક લેબલને ખોટું સાબિત કરવાની જે મથામણ છે એ જ એમના જીવનની મુખ્ય પ્રેરણા બની ગઈ એમ કહી શકાય।
અને આ જ સમયગાળા સાથે પેલી દિવાલની પ્રખ્યાત વાટ પણ જોડાયેલી છે, એ એમના પિતાની શિખામણ અને શિસ્તનું પ્રતીક છે નહીં?
બરાબર। ડેડીઓએ એકવાર વિલ અને એમના ભાઈને એમની દુકાનની એક તૂટી ગયેલી ઈંટની દિવાલ ફરીથી બાંધવાનું કામ સોંપ્યું। હવે આ કામ તો બહુ મોટું હતું, શરૂઆતમાં અશક્ય જેવું લાગ્યું,
હા, બાળકો માટે તો ખાસ।
ત્યારે ડેડીઓએ કહ્યું, દિવાલ બનાવવાનું વિચારવાનું બંધ કરો, તારે ખાલી એટલું જ કરવાનું છે કે આ એક ઈંટ લેવાની અને એને શક્ય એટલી પરફેક્ટ રીતે મૂકવાની, બસ એક પછી એક ઈંટ મૂકતા જાઓ
અને જોત જોતામાં દિવાલ બની જશે।
બરાબર, અને જોત જોતામાં તારી પાસે એક દિવાલ હશે। આ પાઠ વિલના જીવનનો મંત્ર બની ગયો। કોઈ પણ મોટું, અશક્ય લાગતું કામ હોય એને નાના, મેનેજેબલ સ્ટેપ્સમાં વહેંચી દો અને દરેક સ્ટેપ પર પૂરેપૂરું ધ્યાન આપો। આ જ શિસ્ત અને કાર્યનિષ્ઠા એમની કરિયરમાં સફળતાની ચાવી બની।
પણ આ દિવાલવાળી શિખામણની એક બીજી કદાચ થોડી અંધારી બાજુ પણ હતી જેની એમને પાછળથી ખબર પડી.
હા, એમને પાછળથી સમજાયું કે જેમ એમણે ઈંટોની દિવાલ બનાવીને ભૌતિક સુરક્ષા ઊભી કરી, એમ અજાણતા એમણે પોતાની આસપાસ ભાવનાત્મક દિવાલો પણ ઊભી કરી દીધી હતી, પોતાની નબળાઈઓ, પોતાના ડર, એ બધું છુપાવવા માટે. અલબત્ત એમના જીવનમાં સ્થિરતા અને ભાવનાત્મક સપોર્ટ એમના માતા કેરોલિન બ્રાઇટ અને પેલો આધ્યાત્મિક સપોર્ટ અને બિનશરતી પ્રેમ એમના દાદી ઘીઘી પાસેથી મળ્યા.
ઘરમાં જે આ તણાવ અને ડરનું વાતાવરણ હતું, એમાંથી બચવા માટે કે એને હળવું કરવા માટે વિલે શું રસ્તો અપનાવ્યો? મતલબ બાળક તરીકે
એમણે હાસ્ય અને પરફોર્મન્સનો સહારો લીધો. એ નાનપણથી જ લોકોને હસાવવામાં, એમનું મનોરંજન કરવામાં માહેર હતા. આ એમની એક જાતની કોપિંગ મિકેનિઝમ હતી, સંઘર્ષ ટાળવાની અને સ્વીકૃતિ મેળવવાની રીત.
કે બધા ખુશ રહે તો કદાચ વાંધો નહીં આમે.
હા, એવી અર્ધજાગ્રત માન્યતા કે જો હું બધાને હસતા રાખીશ, ખુશ રાખીશ, તો કદાચ બધું બરાબર થઈ જશે, કદાચ પેલી હિંસા નહીં થાય. અને જુઓ કરિશ્મા, આ જ કળા પછીથી એમના એન્ટરટેઇનમેન્ટ કરિયરનો પાયો બની.
અને ત્યાંથી જ શરૂ થઈ એમની સંગીત અને અભિનયની સફર. પેલી ડીજે જેઝી જેફ સાથેની મુલાકાત અને રેપ સંગીતમાં શરૂઆતની સફળતા.
હા, ડીજે જેઝી જેફ સાથે એમની જોડી જામી ગઈ. પેરેન્ટ્સ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જેવા ગીતોથી લોકપ્રિયતા મળી અને રેપ કેટેગરીમાં પહેલો ગ્રેમી એવોર્ડ પણ જીત્યો. પણ આ શરૂઆતની સફળતા સાથે થોડી બેદરકારી પણ આવી ગઈ.
પૈસા આવ્યા એટલે?
પૈસા આવ્યા પણ એનું મેનેજમેન્ટ બરાબર ન કર્યું, ટેક્સ ન ભર્યા, અને પરિણામે IRS એટલે કે અમેરિકાનો આવકવેરા વિભાગ એની સાથે મોટી મુશ્કેલીમાં મુકાયા. લગભગ દેવાળું ફૂંકવાની નોબત આવી ગઈ હતી. આ અનુભવ એમના માટે એક મોટો પાઠ હતો કે સફળતા અને પૈસા આવે એની સાથે જવાબદારી પણ આવે છે.
અને લગભગ એમની કારકિર્દી ખતમ થવાની અણી પર હતી ત્યારે જ એક મોટો વળાંક આવ્યો, ધ ફ્રેશ પ્રિન્સ ઓફ બેલેર. આ કેવી રીતે શક્ય બન્યું?
આ તો ખરેખર એક ચમત્કાર જેવી જ વાત હતી. એ નાણાકીય સંકટના સમયે એમની ગર્લફ્રેન્ડે એમને ધ ઓર્સેનિયો હોલ શોમાં જવા માટે પ્રેર્યા. ત્યાં એમની મુલાકાત બેની મેડિના સાથે થઈ, જેમના જીવન પરથી જ ફ્રેશ પ્રિન્સનો આઈડિયા હતો. અને પછી તો પેલું ક્વિન્સી જોન્સ જેવા દિગ્ગજના ઘરે થયેલું ઓડિશન.
હા, એ કિસ્સો તો બહુ જાણીતો છે,
જ્યાં વિલે લગભગ સ્થળ પર જ શો સાઇન કર્યો. એ તો હવે હોલિવૂડ લેજેન્ડ બની ગયો છે. આ શો એમની ડૂબતી કારકિર્દીને ફક્ત બચાવી જ નહીં, પણ એમને ઘરે ઘરે જાણીતા બનાવી દીધા. એમણે ફેમ, પ્રસિદ્ધિને નજીકથી જોઈ, એને સમજ્યા અને એને મેનેજ કરતા પણ શીખ્યા.
ટીવીની આટલી મોટી સફળતા પછી એમનું લક્ષ્ય તો હજુ મોટું હતું, દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટાર બનવું. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એમને કોઈ ખાસ પ્લાનિંગ કર્યું હતું, કોઈ સ્ટ્રેટેજી?
હા, અને બહુ રસપ્રદ છે, એમનો અભિગમ ખૂબ જ સ્ટ્રેટેજિક, ડેટા ડ્રિવન હતો, જે સામાન્ય રીતે કલાકારોમાં ઓછું જોવા મળે છે. એમણે ખાલી પોતાની ટેલેન્ટ કે નસીબ પર આધાર ન રાખ્યો. એમણે શું કર્યું કે હોલિવૂડની ટોચની 10 સૌથી સફળ ફિલ્મોની લિસ્ટ બનાવી, એ ફિલ્મોની પેટર્નનો અભ્યાસ કર્યો. એમાં શું કોમન છે, કયા પ્રકારની વાર્તાઓ દુનિયાભરમાં ચાલે છે, કયા પાત્રો લોકોને ગમે છે,
એટલે પૂરેપૂરું રિસર્ચ.
બરાબર, આ બધું એનાલિસિસ કરીને એમણે પોતાની ફિલ્મોની પસંદગી કરી. હવે આ અભિગમ પાછળ પણ ક્યાંક ને ક્યાંક પેલી બાળપણની અસલામતી અને પરિણામો પર કંટ્રોલ રાખવાની વૃત્તિ કામ કરી રહી હતી, કે સફળતા એ બાયચાન્સ ન મળવી જોઈએ, પણ પ્લાનિંગનું પરિણામ હોવું જોઈએ.
અને આ જ સ્ટ્રેટેજીનું પરિણામ હતું પેલી બિગ વિલી વીકેન્ડ સ્ટ્રેટેજી, ખરું ને? July 4 આસપાસ મોટી ફિલ્મો રિલીઝ કરવાની.
બિલકુલ, અમેરિકાના સ્વતંત્રતા દિવસ July 4 વીકેન્ડ પર મોટી, એક્શનથી ભરપૂર, સ્પેશિયલ ઇફેક્ટ્સવાળી અને જેની અપીલ ગ્લોબલ હોય એવી ફિલ્મો રિલીઝ કરવી. ઇન્ડિપેન્ડન્સ ડે, મેન ઇન બ્લેક, વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ, આ બધી ફિલ્મો એ જ સ્ટ્રેટેજીનો ભાગ હતી અને એને કામ પણ કર્યું. વિલ સ્મિથ એટલે બોક્સ ઓફિસ પર ગેરંટીડ હિટ.
આ સમય દરમિયાન એમણે પોતાની એક ખાસ પબ્લિક ઇમેજ પણ બનાવી, વિલ સ્મિથ ધ બ્રેન્ડ, એમ કહી શકાય?
હા, એક એવો વિલ સ્મિથ જે હંમેશા ફની હોય, કોન્ફિડન્ટ હોય, હીરો જેવો લાગે, કોઈ પણ સિચ્યુએશનને સંભાળી શકે, અને સૌથી અગત્યનું, બધાને ગમે, જાણે 24/7 એક પાત્ર ભજવી રહ્યા હોય.
એટલે પેલી બાળપણની કોપિંગ મિકેનિઝમનું જ મોટું રૂપ.
બરાબર, લોકોને ખુશ રાખો, મનોરંજન કરતા રહો. આ જ સમયગાળામાં એમણે જેડા પિંકેટ સાથે લગ્ન કર્યા. એમના મનમાં પરફેક્ટ કુટુંબનું એક આદર્શ ચિત્ર હતું અને એ ચિત્રને હકીકતમાં ઉતારવું એ પણ એમના માટે જાણે બીજો એક પ્રોજેક્ટ બની ગયો, જેને એકદમ પરફેક્શન સાથે પાર પાડવાનો હતો.
અને તેઓ દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટાર બનવામાં સફળ પણ થયા. પણ જેમ તમે શરૂઆતમાં કહ્યું, આ બાહ્ય સફળતાની ટોચે પહોંચ્યા પછી જ અંદરનો સંઘર્ષ વધુ ઘેરો બન્યો. સફળતા તો મળી, પણ એની કિંમત શું હતી? આ સવાલ વધુ મહત્વનો બની ગયો.
બરાબર. હવે જો આપણે એમના જે કોર ફિલોસોફી અને વેલ્યુઝ હતા, જેમના નિર્ણયો પાછળ કામ કરતા હતા, એને સમજવાનો પ્રયાસ કરીએ, તો એનું મૂળ ફરી પાછું પેલી બાળપણની ઘટના અને ડરપોક લેબલમાં જાય છે. ભય એ એમના જીવનનું એક અદૃશ્ય પણ બહુ શક્તિશાળી ચાલક બળ બની ગયો હતો.
એટલે એમ કહી શકાય કે આ બધી સફળતા, દુનિયા જીતવી, એ કદાચ એ ડર પર કાબુ મેળવવાનો એક પ્રયાસ હતો, પોતાની જાતને અને દુનિયાને સાબિત કરવાનો કે હું ડરપોક નથી. અને આ માટે એમણે પેલી દિવાલવાળી કાર્યનિષ્ઠા અને શિસ્તનો ભરપૂર ઉપયોગ કર્યો.
ચોક્કસ. એમણે અથાક મહેનત કરી, કલાકો સુધી પ્રેક્ટિસ દરેક કળામાં, પછી એ રેપ હોય, એક્ટિંગ હોય, એમાં માસ્ટરી મેળવવાનો પ્રયાસ. એ માનતા હતા કે ટેલેન્ટ કદાચ કુદરતી હોય, પણ સ્કિલ એટલે કે કુશળતા એ તો કલાકોની મહેનત અને પરસેવાનું જ પરિણામ છે. આ શિસ્ત બહુ પ્રશંસનીય હતી, પણ એની સાથે જોડાયેલો હતો કંટ્રોલનો ભ્રમ,
નિયંત્રણ રાખવાની વૃત્તિ.
હા, બાળપણમાં જે લાચારી અનુભવી હતી એના કારણે પુખ્તા અવસ્થામાં બધું જ પોતાના કંટ્રોલમાં રાખવાની તીવ્ર ઈચ્છા જાગી. પરિણામો, લોકો શું વિચારે છે તે, પોતાની ઇમેજ, બધું જ.
અને આ જ કંટ્રોલની વૃત્તિએ પેલા પરફેક્શનિઝમ, સંપૂર્ણતાવાદને જન્મ આપ્યો કે બધું જ પરફેક્ટ હોવું જોઈએ, કારકિર્દી પણ, પરિવાર પણ.
હા, જાણે કે જો બધું જ પરફેક્ટ હશે તો પેલો અંદરનો ડર, પેલી અસલામતી દેખાશે નહીં, કોઈ જોઈ નહીં શકે. પણ ધીમે ધીમે, ખાસ કરીને મિડલ એજમાં પહોંચ્યા પછી, એમને એ અહેસાસ થવા લાગ્યો કે આ વિલ સ્મિથ નામનો જે ચમકતો બુરખો છે એ તો એમણે પોતાની અસલી નબળાઈઓ અને ડરને ઢાંકવા માટે જ પહેર્યો છે. અને અહીંથી એમની પ્રામાણિકતા અને આત્મખોજની ખરી શરૂઆત થઈ એમ કહી શકાય.
આ આત્મખોજ દરમિયાન એમના મૂલ્યોમાં પણ કંઈ પરિવર્તન આવ્યું હશે?
જરૂર આવ્યું. એમની જે મહત્વાકાંક્ષા શરૂઆતમાં પોતાની જાતને સાબિત કરવા પર કેન્દ્રિત હતી, મતલબ કે સેલ્ફ સેન્ટર્ડ હતી, તે ધીમે ધીમે સેવાનો ભાવ કેળવવા તરફ વળી. એમને સમજાયું કે સાચી પરિપૂર્ણતા ખાલી પોતાની સિદ્ધિઓમાં નથી, પણ બીજાના જીવનમાં કંઈક પોઝિટિવ યોગદાન આપવામાં છે.
અને આ સમજણ કેળવવામાં સંબંધોનો ફાળો કેટલો?
બહુ મોટો. એમના સંબંધોએ, ખાસ કરીને જેડા સાથેના લગ્ન જીવનના ઉતાર ચડાવ અને પિતૃત્વના પડકારોએ, અરીસાનું કામ કર્યું. કારણ કે સંબંધો જ આપણને આપણી જાતનું સાચું પ્રતિબિંબ બતાવે છે, આપણી ખામીઓ ઉજાગર કરે છે.
અને આટલી લાંબી સફરના અંતે તેઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા? પેલું કંટ્રોલ અને પરફેક્શનિઝમ છોડીને
તેઓ શરણાગતિ એટલે કે સરેન્ડરની શક્તિ સુધી પહોંચ્યા. જીવનમાં બધું જ આપણા કંટ્રોલમાં નથી હોતું એ વાતનો સ્વીકાર કરવો, પોતાની નબળાઈઓનો સ્વીકાર કરવો, એને છુપાવવાને બદલે એની સાથે જીવતા શીખવું, કંટ્રોલ છોડી દેવામાં સાચી મુક્તિ અને શાંતિ રહેલી છે, આ એમના માટે સૌથી મોટો પાઠ હતો.
આખી જે જીવનયાત્રા છે એમાં એવા ક્યાં મુખ્ય વળાંકો, ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા જેણે એમના જીવનની દિશા જ બદલી નાખી? આપણે ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓની વાત કરીએ. પહેલું તો લગભગ સ્પષ્ટ જ છે, પેલી 9 વર્ષની ઉંમરની ઘટના.
હા, એ પહેલો અને સૌથી મૂળભૂત વળાંક હતો. પિતા દ્વારા માતા પર થયેલો હુમલો અને પોતાની લાજારીનો અનુભવ, એ ક્ષણે જે ડર અને અપરાધભાવ જન્મ્યો એણે એમના આખા જીવનની જાણે બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી. આખી જિંદગી એ ડરપોક લેબલને ભૂસવા માટે સલામતી અને કંટ્રોલની શોધમાં તેઓ દોડતા રહ્યા. એમની મહત્વાકાંક્ષા, સિદ્ધિઓ, પરફેક્શનિઝમ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક એ ઘટનામાં હતા.
બીજો મહત્વનો વળાંક ક્યારે આવ્યો? મિડલ એજમાં.
બરાબર. બીજો મોટો વળાંક મધ્યજીવનમાં આવ્યો, જેને તેઓ પુસ્તકમાં ધ મ્યુટની એટલે કે બળવો તરીકે ઓળખાવે છે. આ એક મોટું પારિવારિક સંકટ હતું. એક તરફ એમની દીકરી વિલોનું ગીત વિપ માય હેર સુપરહિટ થયું, પણ વિલ પિતા તરીકે એ સફળતા પર એટલું બધું કંટ્રોલ રાખવા ગયા, એટલું દબાણ કરવા લાગ્યા કે વિલોએ બળવો કર્યો અને વિરોધમાં માથું મૂંડાવી દીધું. અને એ જ સમયે દીકરા જેડન સાથેની ફિલ્મ આફ્ટર અર્થ પણ નિષ્ફળ ગઈ, અને જેડા સાથેના સંબંધોમાં પણ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
બરાબર. આફ્ટર અર્થની નિષ્ફળતા વિલ માટે બહુ મોટો આંચકો હતો, કારણ કે એમણે એમાં જેડનને સ્ટાર બનાવવાનું સપનું જોયું હતું. જેડને પણ પિતાના આ અતિશય કંટ્રોલ સામે સ્વતંત્રતા માંગી, અને જેડાએ પણ સ્પષ્ટ કર્યું કે તે આ પરફેક્ટ દેખાતા લગ્ન જીવનમાં ખુશ નથી. આ બધું એકસાથે થયું અને વિલ સ્મિથનો જે પેલો કાળજીપૂર્વક બનાવેલો કિલ્લો હતો ને, એ જાણે ચારે બાજુથી તૂટી પડ્યો.
હા, બધી બાજુથી દબાણ આવ્યું.
આ મ્યુટિનીએ એમને જબરજસ્તીથી અરીસો બતાવ્યો. એમને સમજાયું કે એમની પેલી દેડીઓ જેવી જ કંટ્રોલવાળી પદ્ધતિઓ એમના પોતાના પરિવારને તોડી રહી હતી. એમના વિલ સ્મિથ નામના પાત્રમાં તિરાડો પડી અને એમને ઊંડા આત્મનિરીક્ષણ માટે મજબૂર થવું પડ્યું.
હા, તો ખરેખર ખૂબ જ પીડાદાયક અનુભવ રહ્યો હશે. ત્રીજો પરિવર્તન બિંદુ કયો હતો જેણે એમને આ આત્મનિરીક્ષણમાંથી હીલિંગ ઉપચાર તરફ દોર્યા? તત રીતે આધ્યાત્મિક અને હીલિંગ અનુભવ માટે થાય છે.
અને ત્યાં એમનો અનુભવ કેવો રહ્યો? કંઈક તીવ્ર હતો એવું સાંભળ્યું છે.
અત્યંત તીવ્ર. એમને ભયાનક દ્રશ્યોનો અનુભવ થયો. એમાં મધર નામનું એક ભયાવહ રૂપ હતું જે એમના ઊંડામાં ઊંડા ડરનું પ્રતીક હતું. શરૂઆતમાં એમની જે આજીવન વૃત્તિ હતી એ મુજબ તેઓ એ ડર સામે લડવાનો, એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા રહ્યા. પણ પછી
શું થયું?
પછી એમને એક ક્ષણે સમજાયું કે લડવાથી શાંતિ નથી મળતી, અને એમણે પહેલીવાર સભાનપણે લડવાને બદલે શરણાગતિ સ્વીકારી. ડરની સામે ઝૂકી ગયા, એને સ્વીકારી લીધો, અને એ શરણાગતિની ક્ષણમાં જ એમને અભૂતપૂર્વ શાંતિ અને મુક્તિનો અનુભવ થયો.
વાહ! એટલે કે લડવાને બદલે સ્વીકાર, કંટ્રોલને બદલે શરણાગતિ. આ અનુભવે તો એમના દૃષ્ટિકોણને ધરમૂળથી બદલી નાખ્યો હશે.
ચોક્કસપણે. એમને સમજાયું કે કંટ્રોલ રાખવાનો જે સતત પ્રયત્ન હતો એ જ એમના દુઃખનું મૂળ હતું. શરણાગતિનો અર્થ હાર નહોતો, પણ વાસ્તવિકતાનો સ્વીકાર હતો. આ અનુભવે એમને પોતાની નબળાઈઓ અને ડરનો સામનો કરવાની અને અંતે પ્રામાણિકતા અપનાવવાની હિંમત આપી.
વિલ સ્મિથની આખી સફર, એમના સંઘર્ષો અને એમની શીખ એ આપણને સામાન્ય માણસ તરીકે શું શીખવી જાય છે? આમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ જીવન માટે?
ઘણું બધું શીખવા મળે છે. પહેલી વાત તો એ કે પેલી બાહ્ય સફળતા અને આંતરિક શાંતિ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી હોતો. આપણે જેને ખૂબ સફળ માનતા હોઈએ એ લોકો પણ અંદરથી ભય, અસલામતી, અપૂર્ણતાની લાગણીઓથી પીડાતા હોઈ શકે છે. દુનિયાને બતાવવાનો ચહેરો અને અંદરની હકીકત ઘણીવાર બહુ અલગ હોય છે.
હા, અને પેલું સંપૂર્ણતાવાદ, પરફેક્શનિઝમની પણ એક મોટી કિંમત ચૂકવવી પડે છે. હંમેશા પરફેક્ટ દેખાવાનો, પરફેક્ટ રહેવાનો બોજ ખરેખર બહુ થકવી નાખનારો હોય છે, અને આપણી પબ્લિક ઇમેજ જાળવી રાખવાના પ્રયાસમાં આપણે ક્યારેક આપણી સાચી જાતથી અને આપણા પ્રિયજનોથી દૂર થઈ જઈએ છીએ.
બીજો એક બહુ મહત્વનો મુદ્દો છે આંતરપેઢીય આઘાતનો, એટલે કે ઇન્ટરજનરેશનલ ટ્રોમા. એવી ભાવનાત્મક પીડા કે વર્તણૂકની પેટર્ન જે જાણીએ અજાણીએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતી આવે છે. વિલે જોયું કે કેવી રીતે એમના પિતાનું વર્તન એમના પર અસર કરતું હતું, અને કેવી રીતે તેઓ પોતે પણ અજાણતા એ જ પદ્ધતિઓ પોતાના બાળકો સાથે અપનાવી રહ્યા હતા. આ ચક્રને તોડવા માટે સેલ્ફ અવેરનેસ, સ્વ જાગૃતિ ખૂબ જરૂરી છે.
પોતાના વિશેના કડવા સત્યનો સામનો કરવો સહેલો નથી હોતો, પણ વિકાસ માટે એ અનિવાર્ય છે. અને આમાં સંબંધો બહુ મહત્વનો ભાગ ભજવે છે. નહીં, આપણા નજીકના લોકો જ આપણને આપણો સાચો ચહેરો બતાવી શકે છે, આપણી મર્યાદાઓ સમજાવી શકે છે. એ ક્યારેક અઘરું લાગે, પણ એ જ આપણને આગળ લધવામાં મદદ કરે છે.
અને અંતે મને લાગે છે કે સતત એક મહોરું પહેરીને જીવવા કરતાં પોતાની નબળાઈઓ અને અપૂર્ણતાઓનો સ્વીકાર કરીને જીવવામાં જે મુક્તિ છે, જે હળવાશ છે, તે અનોખી છે. પ્રામાણિકતામાં જ સાચી શક્તિ છે. અને સૌથી આશાસ્પદ વાત એ છે કે પરિવર્તન અને હીલિંગ જીવનના કોઈપણ તબક્કે શક્ય છે. શરણાગતિમાં, સ્વીકારમાં પણ એક અદ્ભુત શક્તિ રહેલી છે.
ખૂબ જ સરસ. આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે વિલ સ્મિથના જીવન અને આ પુસ્તકમાંથી ત્રણ અંતિમ અને મુખ્ય બોધપાઠ તારવવા હોય તો તે કયા હોઈ શકે? ચાલો એક ભાવનાત્મક સૂઝથી શરૂઆત કરીએ.
ભાવનાત્મક સ્તરે મને લાગે છે કે સૌથી શક્તિશાળી સૂઝ એ છે કે આપણા ઊંડાણમાં રહેલો ડર અને અસલામતીની લાગણીઓ, પછી ભલે આપણે ગમે તેટલી બાહ્ય સફળતા મેળવી લઈએ, આપણી સાચી શાંતિ અને સુખને રોકી શકે છે. સાચી શક્તિ અજેય દેખાવામાં નથી, પણ પોતાની નબળાઈઓને સ્વીકારવાની હિંમતમાં છે. વલ્નરેબિલિટી ઇઝ ઇનડીડ સ્ટ્રેન્થ.
અને બૌદ્ધિક દ્રષ્ટિએ શું કહી શકાય? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ.
બૌદ્ધિક રીતે મહત્વની સૂઝ એ છે કે આપણી ઓળખ, આપણું વ્યક્તિત્વ, આપણી સિદ્ધિઓ, આ બધું ઘણીવાર આપણે અજાણતા ઊંડા આઘાત કે ભય સામે રક્ષણ મેળવવા માટે ઊભું કરેલું એક માળખું, એક કન્સ્ટ્રક્ટ હોય છે. પેલું વિલ સ્મિથ નામનું પાત્ર એ અંદરના ડરેલા વિલને બચાવવા માટેનું કવચ હતું. આ માળખાને સમજવું, એની પાછળના કારણોને સમજવા અને જરૂર પડીએ એને તોડવું, એ જ આંતરિક સ્વતંત્રતા તરફ લઈ જાય છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ જે આપણા સૌના જીવનને સ્પર્શે છે, એક યુનિવર્સલ લેસન.
સાર્વત્રિક બોધપાઠ મને લાગે છે કે એ છે કે બાહ્ય માન્યતા, પછી તે પૈસા હોય, પ્રસિદ્ધિ હોય, લોકોનો પ્રેમ હોય કે સફળતા હોય, તે ક્યારે આપણી અંદરની ખાલીપો કે શૂન્યતા ભરી શકતી નથી. સાચો સંતોષ અને સાચી શાંતિ બહારથી નહીં પણ અંદરથી આવે છે. સ્વસ્વીકૃતિમાંથી, અર્થપૂર્ણ સંબંધોમાંથી અને જીવનની અનિશ્ચિતતાઓ સામે પેલો કંટ્રોલ છોડી દેવાની હિંમતમાંથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.